રચનામૃત એમાં આપણે સત્ય ચેતનના બોલ પર આપણે આવ્યા છીએ, જેમાં ક્રમત પર્યાયનો વિષય આખો લે છે. કાલ તો થોડી વાત થઈ, ક્રમત પર્યાય ક્યાં ગુણની પર્યાય હશે? પર્યાય તો કોઈ ગુણની હોય ને. એનો કોઈ ગુણ હોય, પોતે પર્યાય છે, પણ પર્યાય કોઈ ગુણ નહીં હોય ને. જન્મતિ જ્ઞાન સુજ્ઞાન કોની પર્યાય છે? જ્ઞાન ગુણની. એવી રીતે સમય દર્શન કોની પર્યાય છે? શ્રદ્ધા ગુણની. એવી રીતે તપ સંયમ એ બધી કોની પર્યાય છે? ચારિત્ર. એમ ક્રમવત પર્યાય ક્યાં ગુણની પર્યાય છે? પર્યાય ગુણ વગર પર્યાય થાય છે? પર્યાયનું સ્વરૂપ છે, પર્યાયનું લક્ષણ છે. જેમ અનિત્ય પણ એ પર્યાયનું લક્ષણ, પર્યાયનું ધર્મ કહો. પર્યાયમાં એ અનિત્ય પણ, જેમ કીધું પર્યાયમાં અશુદ્ધતા થઈ પડે કે એનું એક ધર્મ છે ને, એમ ક્રમે થવું એ એક પર્યાયનું શું છે? લક્ષણ છે, ધર્મ છે, સ્વરૂપ પણ કહી શકો. એટલે એના માટે કોઈ જુદું ગુણની જરૂર નથી. ક્રમે થવું એ જ એનો એક ધર્મ છે. અને ક્યાં ગુણ? દરેક ગુણમાં લાગુ પડે છે. અને દરેક ગુણ શું? દરેક દ્રવ્યમાં લાગુ પડે છે. દરેક દ્રવ્યના દરેક ગુણની પર્યાયમાં આ એનું લક્ષણ છે કે ક્રમે થવું. અને એક બહુ સિમ્પલ વાત છે, જો ક્રમે નથી એમ કોઈ માને તો એનો અર્થ શું થયો? સર્વજ્ઞનું કેવળ જ્ઞાન એને ઉડાડે છે. ભગવાનના જ્ઞાનમાં ભાવિ પર્યાયો નિશ્ચિતપણે છે કે ખબર નથી ભાઈ ક્યારે શું થશે, અચાનક કઈ થશે. એવું જો હોય અનધ્યવસાય હશે તો સમય જ્ઞાન જ નહીં હોય. અરે જે પ્રત્યક્ષ જ્ઞાન છે એમાં વળી આવો શું પ્રશ્ન હોય? આડું અડું કીધું તો એનો શું થયો? ભગવાને શું જોયું હતું? જેમ સૈનિક રાજા ક્યાં જવાના હતા? સાતમી તારીખ. અને ગયા ક્યાં? તો ફરક પડ્યો ને. ભગવાને પેલા શું જોયું હતું? સાતમી તારીખમાં જશે. પછી શું જોયું? બહુ જ વિચારવા જેવું છે. ભગવાને એ જોયું હતું સાતમી નરકનું બાંધશે, પણ જશે તો પેલા. એ આપણે માની લઈએ છીએ કે પેલા સાતમી જવાના નહોતા, સાતમીનું બંધ બાંધવાના હતા, પણ જવાના તો ક્યાં હતા? બહુ સિમ્પલ વાત છે. ક્યાંય પણ આડા અવળાનો તો કોઈ સંભાવના શકતા જ નથી. અને જો માનશો તો કેવળ જ્ઞાન ખોટું પડશે. અને બીજું, તો એક પણ પર્યાયને બદલાવવા માટે કેટલું ફેરફાર કરવો પડશે? ત્રણ નંબરની પર્યાયને પાંચમા નંબરમાં લઈ જવી છે તો શું છે? પાંચમા નંબરની પર્યાય ક્યાં નાખવી પડશે? ત્રણમાં નાખવી પડશે. તો એક પર્યાયને બદલવામાં મિનિમમ કેટલી બદલવી પડશે? બે. હવે એ પર્યાય છે તો એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેટલા છે? અત્યારના ત્રણ નંબરમાં સમજો રાગ છે તો એનો નિમિત્ત કોણ હશે? મિત્ર હશે. તો એને ક્યાં લઈ જશું? કે તું મોડો આવજે એમ કરશું? એક પર્યાયના બદલાવામાં બે પર્યાય, એના સાથેના નિમિત્તો ક્યાં ક્યાં બદલાય, અને મિત્ર તો મિત્રના પરિણામ, એના બધા સંબંધો જીવનમાં કલ્પના કરવા જેવું નથી કે આડો છે. ક્રમસર જગત અને એ પણ એક છે. દરેક દ્રવ્યની ક્રમસર પર્યાય અવસ્થા, ચાલે શબ્દ એટલા અવસ્થા, દરેક દ્રવ્યની અવસ્થા પર ક્રમસર થાય એ જ એની વ્યવસ્થા છે. એના ક્રમસર એની અવસ્થા થાય છે એ જ એની શું છે? વ્યવસ્થા છે. એને માટે કોઈ બીજાની એ જરૂર નથી. એનું નામ શું કહેવાય? ગુરુદેવજી બહુ યાદ કરતા હોય કાળ લબ્ધિ માં સાથે. એનો દરેક દ્રવ્યનો પોતાની પર્યાયનો શું છે? જન્મ ક્ષણ છે. પોતાનો જન્મ ક્ષણ કરીને બહુ જ યાદ કરતા પ્રવચન સારમાં. પોતાનો સ્વકાળ છે, જન્મ ક્ષણ છે, પોતપોતાનો અવસર છે એને કોઈ જ. અને એ રીતે તો કાર્તિકેયાનું પ્રેક્ષામાં પણ છે, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે, અને એમાં તો જીવન મરણ સૌ બધું બધા ગણાય, એ જે થવાનું છે એને કોણ બદલાવવા સમર્થ નથી? इंद्र नरेन्द्र जिनेन्द्र कोई पण बदला अरे व्यवस्थित जगत नी अंदर अव्यवस्था करवानो विकल्प महामिथ्यात्व छे। सहजपणे परमत नो स्वीकार करी लेने फेरफार करवानी बुद्धि शू करे छे ते अहीं आपणे पण आ एना माटे गुरुदेवजी बहु शरत मूके छे। आ क्रमबद्ध नो यथार्थ समजण स्वीकार ज्ञान क्यारे थशे? ज्ञायक स्वभाव लक्ष्यमां आवे त्यारे। आ जरूरियात छे। पर्याय बुद्धिमां कर्ता बुद्धिमां निमित्तादि वृत्तिमां क्रमबद्ध नो स्वीकार नहीं थाय। कर्ता बुद्धिमां फेरफार करवानो प्रश्न आवे एने क्या क्रमबद्ध नो स्वीकार? तो क्रमबद्ध नो स्वीकार आपणने क्या ले जाय? ज्ञायक स्वभावना लक्ष्यमां ले जाय। અને જ્ઞાયક સ્વભાવનું જો લક્ષ નથી આવતું તો અકર્તા સ્વભાવનો સ્વીકાર નથી આવતો તો કર્મબદ્ધનો પણ સ્વીકાર નથી આવતો। અને 308-311 ગાથામાં ટીકામાં ક્રમબદ્ધ કોના માટે લાગુ પડ્યું છે? કોને કહ્યું છે એમાં? ક્રમબદ્ધ કોના? જીવમાં કે જડમાં? બધામાં? એ બધામાં તો ખાલી જીવમાં હોત નહીં? અને એમાં પણ સરસ ક્યાં શબ્દો થોડાક યાદ હોય તો કર્મ નિયમિત સંસ્કૃત શબ્દ છે। આ તો પહેલી ટીકાના પહેલા શબ્દ પ્રથમ તો ગુરુદેવજી આના બહુ જ અર્થ ઘણી વાર કરતા પેલા આ વાત નક્કી કર। પ્રથમ તો છે ને તાવત શબ્દ હોય મૂળમાં કે પ્રથમ આ નક્કી કર। શું પ્રથમ? કર્મ જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામે ઉપજતું થતું જીવ જ છે, અજીવ નથી। પ્રથમ શું કહે છે? જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામે, એ પણ એક સિદ્ધ થઈ ગયું। ક્રમબદ્ધ તો સિદ્ધ કર્યું, મારા પરિણામ રૂપે કોઈ મને કરાવતું નથી, હું પોતે રમજું છું, એ પરિણામનો કરતા હું પોતે છે, બીજાથી નથી થયો। પરિણામ તો જીવ જ છે, અજીવ નથી, અજીવે એનું કરાયું છે એવું નથી। અને એવી જ રીતે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામે ઉપજતું થતું અજીવ છે, જીવ નથી। ક્રમબદ્ધ દ્વારા ક્રમસર તો બતાવી દીધું, બે દ્રવ્યની ભિન્નતા બતાવી દીધી કે બે વચ્ચે દરેક દ્રવ્ય પોતપોતાના, જેને બીજી ભાષામાં શું કહે? જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ। કોઈ કોઈ છે આમાં જીવ છે અજીવ નથી, નોલામાં અજીવ છે જીવ નથી। કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વ પોતાના સ્વભાવને, ક્યારેક તો ક્યારેક છોડે ને ગણન ભાઈ, આ ભાઈની પ્રકૃતિ હવે બદલાઈ ગઈ છે, સ્વભાવ બદલાઈ ગયો છે, એવું થાય કે ના થાય? સમયસારમાં 71 નંબરની ગાથામાં બહુ સરસ લખ્યું છે, કોઈ પણ પદાર્થ કેવો હોય છે સ્વભાવ માત્ર વસ્તુ છે। હવે જો સ્વભાવ બદલાય તો વસ્તુ રહેશે ક્યાંથી? અને એમાં પણ છે આગળ સંવર અધિકાર, 1000 કારણો મળવા છતાં પણ સ્વભાવ છોડવો મુશ્કેલ છે કે અસંભવ છે? અસંભવ છે। આ વસ્તુ સ્વરૂપના શું છે મૂળભૂત સિદ્ધાંતો છે, એનાથી પછી વિચારણા થાય। અહીંયા જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક, જ્ઞાયકમાં શું લેવાય? જ્ઞાયક એટલે દ્રવ્ય લેવાય, ગુણ લેવાય, પર્યાય લેવાય, પણ જ્ઞાયક એટલે જાણવું, જાણવું તો ક્રિયા થઈ ને। નાયક શબ્દ બેમાં લાગુ પડે છે, એક સ્વભાવ રૂપમાં અને એક ક્રિયા રૂપમાં। તો પરણતિમાં નાયક પણ એ શું છે? પણમન ક્રિયા રૂપ, જાણના, જાણવાની ક્રિયા। અને દ્રવ્ય સ્વભાવથી લઈએ તો નાયક સ્વભાવ, નાયક શક્તિ અને નાયક જાણવાની ક્રિયા એ પર્યાયમાં છે। તો હું કેવો છું? જેમ કેવળનાન સેમાં લેવાય કે કેવળનાન સ્વરૂપ પણ છું અને કેવળનાન પર્યાય છું, પર્યાયમાં લેશું તેનું નામ શું પડશે? ક્ષાયિકા। અને કેવળ નામ સ્વરૂપ છે તેમાં નામ પણ શું પડશે? પરમ પાણવિકા। તો જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે। જે જીવ કયો જીવ? કોણ જીવ? હું પોતે, બધું આપણા માટે જ છે કે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે। ત્રણ વાત લીધી, પેલી કઈ લીધી? પાત્ર થઈને, પછી બીજું પોતાના આત્મહિત માટે, બે અને ત્રીજું સમજ. અટી તો તૈયારી જોશે, પાત્રતા કરવી પડશે પહેલી તો. અંદરના ઉત્સાહથી ના, મારે આત્મહિત કરવું છે, મારે તત્વ સમજવું છે, મારે સાચા માર્ગે જવું છે, એમ અંદરની શું ઉઠવી જોઈએ? અંદરનો હોશ, ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એવી શું થાય? કુટુંબમાં આ ચાલે છે એટલે આપણે જવાનું ને આપણે કરવાનું, એ પ્રકાર નહીં. અંદરની પાત્રતા એક વાર, પછી એની પાત્રતામાં શું આવ્યું છે? પોતાના આત્મહિત માટે મારે મારું આત્માનું હિત કરવું છે, એવી અંદરની ઉમંગ ભરી પડતી એ સાચી પાત્રતા. અને ઘણી વાર વિચારવા જેવું છે, પાત્રતા શેમાં હોય? જ્ઞાનમાં કે કસાયના મમતામાં? પાત્રતા ક્યાં ખીલે છે, ક્યાં પરમે છે? જ્ઞાનમાં કે કસાયની મંદતામાં? જ્ઞાનમાં યથાર્થ નિર્ણયમાં પાત્રતા છે, અને તે વખતે સહજપણે કસાયની મંદતામાં. બાકી પાત્રતા એ શેનામાં છે? જ્ઞાનના યથાર્થ નિર્ણય સમજણમાં છે. તો એ પોતાના આત્મહિત માટે, અને હવે શું કરે છે? સમજવા માગે છે. સમજવા એ આત્મહિત છે, સમજીને બીજાને સમજાવવું ને તર્ક વાત કરવાની એના માટેની આ વાત નથી. ખરેખર તો શબ્દો કહીએ તો શું છે? સમજીને સમજાવવા, સમજાવવા જવું છે નથી, સમાઈ જવું છે. સમજીને શું કરવું છે? સમજાવવા જવું નથી, પણ શું છે? સમાઈ જવું છે. તો એ આત્મહિત માટે સમજવા માગે છે, તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે, એટલે આવે જ છે. આવી જો તૈયારી કરીએ, પાત્રતા તૈયાર કરી, આત્મહિત કરવાની ભાવના જાગે છે, અને હવે સમજવા માગે છે, તેને, તે જીવને આ વાત, અને અહીંયા આ વાતમાં મુખ્યતા કઈ લેવી છે? ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત. બાકી તો કોઈ પણ સિદ્ધાંત લે, અહીંયા તો મુખ્યતા આ, તેને આ વાત એટલે ક્રમબદ્ધ સિદ્ધાંત યથાર્થ સમજમાં આવી રહે છે, અને સમજમાં આવી એ જશે. પણ જેને નાયકની શ્રદ્ધા નથી, કમસે કમ આપણે તો, આપણને નાયકની શ્રદ્ધા છે કે નહીં? ના તો નહીં કહીએ, આ જ કહેવાય. જો મને નાયકની શ્રદ્ધા હોય તો હર સમય શું થવું જોઈએ? મને રાગનો જન્મ થવો જોઈએ કે જ્ઞાતાપણાનો જન્મ થવો જોઈએ? કરતા બુદ્ધિનો જન્મ થવો જોઈએ કે અકર્તા સ્વભાવની મહિમા અધિકતા થવો? હર સમયે કરતા બુદ્ધિ ચલે છે, રાગની આકુરતા થાય છે, ક્યાંક ફેરફાર બુદ્ધિ થાય છે, અને કે મને નાયકનો નિર્ણય થયો છે, શ્રદ્ધા થયું છે એ ખરેખર? અરે નાયકની શ્રદ્ધાનું ફળ અકર્તા થઈ, જ્ઞાતા થઈ, આનંદના વેદનમાં લઈ જાય. તો એ નાયકની શ્રદ્ધા જેને નથી, એને કોની નથી? સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીતિ નથી, અને સાથે અંદરમાં વૈરાગ્ય નથી. ખરેખર તો શું લખ્યું છે ગુરુદેવજી? કસાઈની મમતા પણ નથી. શું છે? એ તો રૂંધાયેલો કસાય છે, બહાર દેખાતો બાકી રીતે, અંદરમાં તો કેવો છે? કસાઈની અગ્નિ સળગે છે. ક્યાંથી શરૂઆત કરી હતી? નાયકની શ્રદ્ધા નથી તો સર્વજ્ઞની શ્રદ્ધા નથી, કારણ કે નાયકની જ આરાધનાનું પૂર્ણ ફળ છે સર્વજ્ઞપણું છે. તો નાયકને જો સ્વીકારતો નથી, એને તો પછી એનાથી આરાધનાથી થતી પૂર્ણ દશા એ સર્વજ્ઞની શ્રદ્ધા નથી, એનો જ અર્થ સર્વજ્ઞની પ્રતીતિ નથી. પ્રવચન સારની એસીમી ગાથા લઈએ, સર્વજ્ઞની પ્રતીતિ થાય તો શું થાય? એને એસીમી ગાથા તે જીવ જાણે આત્માને અનિશ્ચિતતા છે. જે અરિયંતને તેનાથી જાણે, દ્રવ્યથી, ગુણથી અને પર્યાયનો નિશ્ચિત ફળ શું છે? તે જીવ જાણે આત્માને, પછી નાસ્તિમાં તસ મોહ પામે લય કરે. અસ્થિમાં એ નાતાપણ છે અને મોહનો અને જો નથી થતું તો સમજવું મને યથાર્થપણે સર્વજ્ઞની હજી શ્રદ્ધા પ્રતીતિ જેને કઈ સર્વજ્ઞ મેં ઓળખા જ નથી. ભલે દર્શન કરીએ, અભિષેક, પૂજન, ભક્તિ, પણ એનું ઓળખાણ એ સર્વજ્ઞની. તે વાત અહીંયા કહે છે ગુરુદેવજી કે સર્વજ્ઞની પ્રતિ નથી અને અંદરમાં વૈરાગ્ય નથી. આવું કેમ આવ્યું? નાયકની શ્રદ્ધા નથી તો સર્વજ્ઞાની પણ નથી અને અંદરમાં વૈરાગ્ય નથી. એવું તો ન હોય ને? વૈરાગ તો ઘણામાં હોય ને, અન્યમાં પણ હોય છે. એ લોકોમાં જ્ઞાન નથી પણ વૈરાગ તો હોય છે કે નહીં? પણ કોકને એવું હોય ભાઈ અત્યારના વૈરાગ થઈ ગયો, જ્ઞાન પછી થોડા વગર પછી થશે. અસ્થિનો જ્ઞાન વગર અભાવ છે, નાસ્તિનો ઉદાસીનતાનો વૈરાગ ક્યાંથી આવશે? શું છે? અસ્થિનું જ્ઞાન નથી તો જેની પોતામાં નાસ્તિ છે એને શું હોવી જોઈએ? ઉપેક્ષા, ઉદાસીનતાનો વૈરાગ ક્યાંથી થશે? બે સાથે હોય છે, અસ્થિનું જ્ઞાન અને નથી તેનો વૈરાગ્ય. તો એ તેને વૈરાગ્ય નથી. બીજી ભાષામાં લઈએ, જેને કરતા બુદ્ધિ છે, ફેરફાર કરવાની બુદ્ધિ છે, તો એને નિરંતર શું હશે? કસાય હશે કરતાપણાનો. પોતાનું કદાચ હેરા પ્રમાણે થયું પણ કરું તો કરતા બુદ્ધિના રાગની તીવ્રતાની આકૃતા, અને ન થયું તો ખેદની ને ક્રોધ ભાવની આકૃતા રહી આકરવાની. તો એ ત્યાં ક્યાંય વૈરાગ્ય નથી. ક્રમબદ્ધનો સ્વીકાર કર્યો, નાયકનો સ્વીકાર કર્યો તો સહજપણે વિવાહ ભાવો અને એના નિમિત્તો ઉપરથી એની ઉપેક્ષાનો વૈરાગ થયા વગર. ઉપેક્ષાનું નામ વૈરાગ્ય છે. કસાયને દબાવવાનું નામ વૈરાગ્ય નથી. સામાન્યપણે આપણે શું માની લઈએ છીએ? તીવ્ર કસાયમાંથી મંદ કસાયમાં આપણે દેહમાં ભૂલ કરીએ છીએ, જ્ઞાનમાં શું ભૂલ કરીએ છીએ? ક્ષપ્સંગ જ્ઞાનની અધિકતા છે પણ અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાન નથી. અરે, જે જ્ઞાન સાથે આનંદ નથી એવા વૈરલક્ષી ક્ષોક્ષમ જ્ઞાનને આપણે જ્ઞાન માની લઈએ છીએ. અને જેનામાં પરદ્રવ્યો અને પરદ્રવ્યોના નિમિત્તે વિવાહોની ઉપેક્ષા રૂપનો વૈરાગ્ય નથી અને કસાયને દબાયો છે, મંદ કર્યો, એને આપણે શું માનીએ છીએ? વૈરાગ માને. એ જ્ઞાન વૈરાગ બેની વ્યાખ્યા. અહીંયા વૈરાગ્ય નથી અને ખરેખર તો એને કઈ કસાયની મનતા પણ. એવું તો હોય છે ને, કસાયની મનતા? કસાયની મનતા નથી, પરાણે દબાયો છે, હમણાં પાછો ફાટી નીકળશે. એ કસાયની મનતા તો એવી છે કે પછી એનાથી કસાય ક્ષણે ક્ષણે ઘટતો જાય, તો મનતા પણ નથી. અહીંયા તો પરાણે દબાયો છે, પાછો ઉછળી પડશે. અને એવો જીવ તો કોણ જીવ લીધો? ફરીથી કોણ જીવ લીધો? એવો જીવ. પેલો કયો જીવ લીધો? પેલો કયો જીવ? પાત્ર થઈને આત્મા હિત સમજવા માંગે તો એને તો આ વાત કેવી છે સમજમાં આવી જશે. પણ આ બીજો જીવ જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, એટલે કે સર્વજ્ઞાની પણ શ્રદ્ધા નથી ને વૈરાગ્ય નથી, તો એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને. ફરીથી શું આવ્યું? પુરુષાર્થ શેમાં કીધું? નાયક સ્વભાવનો નિર્ણય કરવો એ મહાપુરુષાર્થ છે. અને નાયક સ્વભાવ એટલે શું? એની સાથે શું સંકળાયેલ? ક્રમબદ્ધનો સ્વીકાર. નાયકપણું સાથે ક્રમબદ્ધનો સ્વીકાર, તો એનો નિર્ણયનો જે કરવું એનું નામ જ પુરુષાર્થ. અને એને છોડીને શું કરે છે? ક્રમબદ્ધના નામે. આવું કંઈક આવે શબ્દ ક્યાંક? નામ લઈ એ છે તજે, એવું કંઈક શબ્દ આવે છે? એવું આવે છે? શું આવે છે? હા, તો એનો બરોબર છે ને, ઉપાદાનનું નામ લઈને એ જે તજે, બરોબર છે ને? શબ્દ શું વાપરે છે? ઉપાદાનનું નામ લે છે, ઉપાદાનનો આશ્રય લે છે, નિમિત્તનું લક્ષણ છે, એ ખોટું નથી. ફરક શું છે? નામ કોનું લે છે? ઉપાદાન. અંદરમાં કોને પોષવો છે? સ્વચ્છતા. બાકી તો અનુભવના કાળે જ્યાં ઉપાદાન નો આશ્રય આવે ત્યાં નિમિત્ત નું લક્ષ તો છૂટે છે, એની કોઈ ના નથી. નામ વાપરવું છે પણ અંદરમાં કઈ પ્રણમન નથી. તે નહીં તો અહીંયા જે પોતાના નાયકનો નિર્ણય કરવાનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે, આ મોટા મોટો દોષ છે. ક્રમબદ્ધના નામે શું કરે છે? સ્વચ્છંદતાનું પોષણ કરે છે. અરે ક્રમબદ્ધનો યથાર્થ સ્વીકાર કરે તો સ્વચ્છંદતા થશે કે સ્વતંત્રતા સ્વાધીનતા થશે? પોતાને સ્વચ્છંદતા સેવી છે, પ્રમાદ સેવો છે અને નામ કોનું લે છે? ક્રમબદ્ધનું નામ લે છે. તો એ અહીંયા બે વાત ઉદ્દેશી, બે જીવોની વાત કરી. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને સ્વચ્છતા થઈ શકે જ નહીં. આ બધા સાથ સાથેના સિદ્ધાંત ફરી દેશો લીધું. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને, પાછો શબ્દ કયો લેશે, યથાર્થપણે પોતાની કલ્પનાથી ભાષા આવડી ગઈ ને ક્ષોષણ એવું ને, યથાર્થપણે જો સમજે છે તો તેને સ્વચ્છતા થઈ શકે નહીં. અને સ્વચ્છતા થાય છે, પ્રમાદ થાય છે તો સમજી લેવું ક્રમબદ્ધને હું યથાર્થપણે સમજતો નથી. એક આ તો સ્વંગણમાં નાના છોકરા હતા, બોર્ડિંગ હતી, એમાં એક વાર બનેલી કે ગુરુદેવસિંહ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. તો ઓલા એક ટાઈમ શું માર્યું અને પછી કહે અડતું નથી. બહુ વાત કરે એને, એનો શું ખુલાસો શું? બરોબર છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્ય અડતું નથી ને. તમે અહીંયા તમાચો માર્યો તો કઈ મને પાપ ન લાગે ને? કારણ કે અરે ભાઈ એ એડ્યું નથી, 100% વાત છે. પણ તારા પરિણામમાં શું ફળ? તને પૂતગલના પ્રણમનનું છે કે તારા પોતાના પરિણામનું છે? તને બીજાને દુઃખ દેવાનો તો ભાવ હતો, ક્રોધ કસાય તો હતો, તેનું ફળ શું થાય? એ રીતે કોઈ તું એમ કે છટકબારી શોધીને એવું નથી. યથાર્થ નિર્ણય વિચારણા કરજે. જૈન દર્શનમાં દરેક સિદ્ધાંત પોતપોતાથી કહેવાય છે, અકબંધ છે. એમાં ક્યાંય પણ ગુજરાતી શું કહે, ઇંગ્લિશમાં કે લૂપ હોલ્સ નથી, ક્યાંય ખામી ક્યાંય નથી. એ નિશ્ચિતપણે એ સિદ્ધાંતો અબાધ્ય સિદ્ધાંતો છે. તો જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપ સમજે છે, ઘણી વાર આમું પણ એમ થાય ક્રમબદ્ધ માંગશો તો ઘણા નહીં થાય, એમાં પછી કરવું શું? કઈ આડું ઓળું કરીએ તો વર્થ દેખાય, કઈ કરીએ છીએ અમે, આ બધું થતું રહે તો અમારે તો કઈ કરવાનું. અરે ફરીથી એક કરવું શબ્દ છે, શેમાં આપીએ છીએ? રાગનું ઉત્પન્ન થવું એને કરવું કહીએ છીએ. જ્ઞાનનું ઉત્પન્ન કરવું એ પણ તારી કાર્ય અને ક્રિયા છે, એમ જ કહું. હું જ્ઞાનમય આત્મા છું તો મારું પણ જ્ઞાનમય હોય એ શું? મારું કાર્ય નથી, મારી ક્રિયા નથી. પણ એવું તો ખબર નથી અને રાગ દ્વેષ ઉભા કરવા એને શું લાગે છે? મેં કઈક કાર્ય કર્યું છે. એના દ્રષ્ટાંત ગુરુદેવસિંહ કઈ આપતા યાદ હશે? ગુરુદેવના તો બધા ગામડાના હોય, દેશના ગામડામાં ગામને બહાર ઉકાળો હોય, ઉકાળો તો સમજે છે. અને એમાં શું નાખ્યું હોય? બધું કચરામાં પાંદડા ના તો પોલું જેને એમ છે સોફ્ટ નાખ્યું હોય, પછી જે બળદ અજીત ન છે પણ થોડો જરા તાકાત વાળો થયો તો એ પોતાનું બળ દેખાડવા શું કરે? ઉકડામાં જાય, માથું નાખીને ઊંચો કરે અને શું માને કે મેં તો મોટું કામ કર્યું. એના જેવું કરીએ છીએ, તાકાત હતી તો ભીતમાં નહીં નાખાય, ત્યાં તો વાગે. આ એવું આપણે પ્રયત્ન કરી રહ્યા છે, બાકી તો કરતા બુદ્ધિમાં. અહીંયા જે ખરેખર ક્રમબદ્ધને સ્વીકારે તો સ્વચ્છતા થઈ શકે જ નહીં. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ નાયક થઈ જાય છે. આ ફળ છે. ક્રમબદ્ધને યથાર્થ સમજવાનું ફળ શું છે? જીવ નાયક થઈ જાય છે. અને અસ્થિમાં તો નાસ્તિમાં શું છે ને? કર્તૃત્વના ઉછાળા સમી જાય છે. આજે આપણા જીવનમાં કર્તૃત્વના શું છે? ઉછાળા એટલે આમ એક પછી એક કરવું છે, એક કરવું છે. આકુરતા આકુરતા જેને કહેવાય બહુ ઉછાળા, એમાં અહીંયા શેના છે? કર્તૃત્વપણાના આકુરતાના એના ઉછાળા સમી જાય છે. ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ નાયકમાં એકાગ્ર થતું જાય છે. એની ધારા ક્રમે ક્રમે કરીને આગળ વધતી જાય છે. પણ આટલું શું છે મૂળ પાયામાં? ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ, એનું ફળ જ્ઞાય થઈ ગયો. અને જ્ઞાય પોઝિટિવ માન્યું તો નાસ્તિમાં કર્તૃત્વના ઉછાળા સમી જાય. પણ એક પ્રશ્ન એ પણ લાગે, તમે અમને બ્લેમ કરો, પણ અમે નહીં કરીએ તો કરશે કોણ? સમજ છે, ચાલો અમે નહીં કરીએ, તમે કયો છો એટલે તમે કરશો, પણ કરશે કોણ? એમ નહીં કરવાનું, હા તો પણ નહીં કરવાનું, પણ નહીં કરીએ અમે, અમે નહીં કરીએ, તમે કીધું તો એમ કરશે કોણ? ભૂતગલ તો ત્યાં ને ત્યાં રહી જશે, અમે કરે એનું થશે શું? પછી એની વ્યવસ્થા કોકે તો કરવું પડે. એ ભૂતગલ છે, જળ છે, એને કાંઈ ખબર ન પડે, તેની વ્યવસ્થા તો કરવી પડે કે નહીં? એક બોજ એમાં પણ એક ગોટાળો શું ઉભો કર્યો છે. જળ એટલે પરિણામનો અભાવ કે જ્ઞાનનો અભાવ? આપણે શું માનીએ જળ એટલે કોનો અભાવ? પરિણામનો. પરિણામન તો દરેક પદાર્થનો સ્વભાવ છે, તો ઈચ્છા કરે કે ના કરે એનું પરિણામન તો થાય જ છે. તારા કરવા પણાનું એમાં કોઈ સાપેક્ષતા એ નથી. તો એ પરદ્રવ્યનો કર્તૃત્વના ઉછાળા સમય જાય, ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જાય છે. અરે ખરેખર તો રાગ જ ઉત્પન્ન નહીં થાય. ખરેખર જો ક્રમબદ્ધપણું માન્યું, સહજ પ્રણમન એનું માન્યું, તો સારું છે કે ખરાબ છે, ઈષ્ટ છે કે અનિષ્ટ છે એવું ઉત્પન્ન જ નહીં થાય. અને જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. એનો ઉપયોગ કર્તાપણાના ભાવમાં ઉપયોગ બહિર્મુખતામાં હતો, અને હવે કર્તાપણું છૂટ્યું તો ઉપયોગ બહારમાંથી છૂટીને જેને સરસ છે. વિભાવેથી સ્તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ, જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય. હવે 78 નંબરનો બોલ વૈરાગ્યનો છે. મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહીં આવે કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. મરણનો સમય આવશે ક્યારે આવશે પૂછીને તો નહીં આ, પણ ક્યારે આવશે? આમ આપણને ક્યારે પણ આવી શકે? અમુક બીમારીને એવું કઈ ન હોય તો ન આવે, બીમારીને એવું આવે તો આવે. સાજા નિરોગી હોય, નાની ઉંમર હોય, ત્યાં સુધી ન આવે, ક્યારે આવે? ફરીથી એ રીતે વિચાર કરીએ ને, તો આપણે બહુ દ્રવ્ય મરણ છે ને, એના કરતા પહેલા એના આગળ વિચારવાનું. નિયમસારમાં એને કયું એક મરણ કીધું છે, નિત્ય મરણ કીધું છે. કપાળો દેવે તો ભાવ મરણ પણ કીધું છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કહેતા છે. એ આશ્ચર્ય છે, ભયંકર ભાવ મરણ કીધું અને એવા પરિણામ કરીને ઉત્સવ મનાવીએ છીએ. નથી કરતા રાગના વિષયોમાં કરીએ છીએ, કે છે ભાવ મરણ એને. અને જે આયુષના નિષેધકો એક એક છૂટતા જાય છે એને શું કીધું છે? નિયમસારમાં નિત્ય મરણ થઈ ગયું. આ તો એક છેલ્લે જયારે આયુષ પૂરું ગણિત થાય છે ત્યારે. તો મરણનો સમય આવશે, કોઈ પણ ગતિની અંદર, ચારેય ગતિની અંદર. અને આ પણ મરણ એટલે શું? જીવ અને શરીરને એક ક્ષેત્રમાં જે રહેવાનો સંબંધ છે એ હવે શું થાય છે? છૂટે છે. અને કોને આવે? એવો અજ્ઞાનીને કે જ્ઞાનીને કે પરમાત્માને? પરમાત્માનો આવે. આત્મા અને શરીરનો એક ક્ષેત્રાગ્રહ સંબંધ છૂટવાનો સમય ન આવે. સિદ્ધ ભગવાન એ વાત નથી કરતો, કારણ કે એને તો છે નહીં. હરિયંત ભગવાન આવે કે ના આવે? ન આવે. એમનું શરીર છૂટવાનો સમય ન આવે. પરમ અવતારિક શરીર છે, છૂટવાનો આપણે પ્રશ્ન, શરીરને છૂટવાનો. તો એમને નવું શરીર ધારણ નથી કરવું તો એનું નામ નિર્વાણ કહે છે. અને આપણે અહીંયા શરીર છૂટે છે અને નવું શરીર ધારણ કરીએ છીએ તો એનું નામ શું કહેવાય? મરણ. બાકી આત્મા અને શરીરનો એક ક્ષેત્રાવકાશ સંબંધ છે, તે સંયમ સંબંધ છીટા વગર રહેશે નહીં. તો એ મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને, પૂછીને એટલે કે ભાઈ હવે તું તૈયાર રહેજે તારો કાળ આવે. પણ એવું કદાચ આવે તો સારું કે નહીં? અમે તૈયારી રહેશો, આપણે 6 મહિના પછી કાંઈ બીજું કાંઈ જ નહીં કરીએ આપણે. અરે દેવ પર્યાયમાં એવું આવે છે, ઇન્ડિકેશન ચેતવણી આવે છે, મંદાર માળા ગરમાય છે તો એ તેજ ઓછું થતું જાય તો બીજાને પૂછે કે તા તો એ શું થાય છે, કેવી આકુર થાય, એનો સરસ ગુરુદેવજી શું વર્ણન કરે. બધાને નહીં પણ આવી જે હોય જે બાય વિષયોમાં એકાકાર રહેતા હોય અવધિ જ્ઞાન છે થોડુંક જોવે કે આના પછી હું ક્યાં ઉત્પન્ન થાય કે ના આ બધું ગાય ભેંસ કે મનુષ્યમાં સવારનો મહિના જેનો જેવો કાળ હોય એવું મારે ન થયું, ગંદકીમાં એની કરતા તો મારે શું કરવું, જે એક વિચારવા જેવું છે. એની કરતા ઝાડમાં જેવો ઉત્પન્ન થઈ કઈ દુઃખ જ નહીં, દુઃખ નહીં ને, એક જરાય દુઃખ નથી, કાંઈ એમાં આંસુ પાડે છે ને અવાજ કરે એવું તો છે ને. જો એક વિપરીતતામાં કેવો મિથ્યા અભિપ્રાયની તીવ્રતા થઈ જાય, અરે મારું જ્ઞાન અવરાઈ જશે એવો ભાવ નથી ને. એક ઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ક્યાં દેવ પર્યાયમાં સાતાનો ઉદય, જ્ઞાનનો ક્ષોપસમ તરણ જ્ઞાન, અને અહીંયા ક્યાં પુણ્યની હીનતા અને જ્ઞાનની પણ હીનતા એવી દશામાં. તો અહીંયા તો ગુરુદેવ આપણી વાત કરે કઈ નહીં, ઘણા તો ગુરુદેવ શ્રી અમે કહેતા ને આવું દુકાનમાં બહુ કામ હોય તો શું કહીએ, મરવાની પણ. આ બધા જ ગુરુદેવ શબ્દો કહેતા આવશે તો ટાંકિયા એવું બધા શબ્દો વાપરે ને, તો એ મરણ પૂછીને નહીં આવે કે હવે તમારે મરવાનો કારણ આવ્યો છે. જાણે તો સરસ લખ્યું છે એમાં કે એ મરણ થવાની એ તારી પાસે શું છે, એની ટિકિટ, જે બોલો ટ્રેનમાં જવાની ને ડેટ ને બધું લખે ને, એમ તારે મરણની ટિકિટ છે એમાં ઇનવિઝિબલ ઇંકમાં તારીખ પણ લખી, તને વંચાતી નથી. શું છે આયુષ પૂરું થવાનું છે એ તારા એમાં છે, એમાં ઇનવિઝિબલ ઇંકમાં. અરે એ પ્રકાર તો ભાઈ કઈ તો એ જ કાળ આવ્યો છે, અરે સપના જેવો સંસાર છે. સપનામાં ઘણી રીતે વિચારી શકાય, શું વિચારે, પહેલું તો સપનાનો પેલો તો કાળ મર્યાદિત છે, બીજું શું છે, જેવું સપનામાં ધાર્યું છે દેખાય છે કયા એવું ક્યારે વેધર નથી હોતું, ત્યારે બે પ્રકાર સપનું છે એ કેટલા વર્ષ છે, કોટી વર્ષનું સપન કેટલા વર્ષો સુધી ચાલે, ફરીથી કેટલા વર્ષ ચાલે એવું કઈ થોડી છે, કરોડ વર્ષનું સપનું કેટલા વર્ષોથી ચાલતું હશે. બીજું સપનામાં એની બીજી ભાષા કઈ આવે છે, સપનાની સુખડી એ તો બે વેદન પણ નથી, કાળ મર્યાદિત છે અને એવું વેદન પણ એવું છે નહીં, ખાલી કલ્પનાનું ઉભું થયેલું છે. આ એના જેવો કોણ છે, આ સંસાર, સંસાર એટલે કોણ લેવું છે, જે કોઈ આ બાહ્ય સંયોગો છે મુખ્યપણે તેનાથી, બાકી તો ખરેખર સ્વરૂપમાંથી સરી જતી પરણતી એ જ સંસાર છે. સંસાર પણ એક પર્યાયમાં છે અને જીવનો મોક્ષ પણ પર્યાયમાં, આ તો એક નિમિત્ત હોવાથી નિમિત્ત સાપેક્ષતાથી વાત કરે છે કે સપના જેવો સંસાર છે, કોનું કુટુંબ ને કોનું મકાન મિલકત. જે ગુરુદેવજીના પ્રવચનોમાં આવું એક સહજતાથી સાંભળતા આવે છે ને, આમ જેને બીજી રીતે કહીએ આમ પૈસા દૂર છે, બહુ જ રિપીટેડલી આપણે સાંભળીએ ક્યારે એમ હશે ખરેખર ધૂળ જેવું લાગતું હશે ગુરુદેવજી, એવું લાગતું હશે પૈસાને ધૂળ કહેવાય, દુનિયામાં કોઈ પૈસાને ધૂળ કહેનાર બીજો પુરુષ હોય તો પછી એટલે ખાલી કેવા ખાતર હશે ને, અરે કેટલી ઉપેક્ષા વૃત્તિ રહેતી હશે. ક્યારે પણ એ દ્રષ્ટાંત કોઈનું દેતા હોય આપણી પૈસા પ્રત્યેની મમતા ઘટાડવા માટેની વાત છે, બાકી એમની નજરમાં એ પૂતગલનું પરિણામ દેખાય છે સ્પર્શ રસ ગણવાણે, એનાથી અધિક પણ કઈ દેખાતું નથી. તો કેવો છે આ સપના જેવો સંસાર છે, એમાં કોનું કુટુંબ ને કોના મકાન મિલકત, આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. આનું પણ એક દ્રષ્ટાંત ઉદ્દેશ્ય બને જો કહેતા ને, કાપડની દુકાન હતી, મલકાપુરનો ભાઈ હતા, એને કાપડની દુકાન હતી, એનો મિત્ર હતો સાથે, કોઈ કસ્ટમરને દેવા માટે ઉભા થયા કપડું દેવા, અને ત્યાં શું થઈ ગયું, કઈ જે ફૂ એવો અવાજ, અરે આવી તો અનિચ્છતાથી ખરેખર સંયોગ પ્રત્યેની ઉપેક્ષા પ્રત્યે થઈ, હું એક નિત્ય શાશ્વત પદાર્થ છું અને સંયોગ નિશ્ચિતપણે કેવા છે, ક્ષણભંગુર, અનિત્ય, નાશવાન એવા શબ્દો આપણે વાંચીએ તો અનિત્યતા છે એ શું સૂચવે છે? બાર ભાવનાથી વિચાર કરીએ તો સૌથી પહેલી કઈ ભાવના છે? અનિત્ય ભાવના. તો એની સાથે બીજી કઈ છે? એ અનિત્ય હશે ક્યારે તને શરણ નહીં આપે તમને, અને તેથી કેવું છે અશરણ. અને અશરણપણામાં શું હશે? આખો ત્યાં દુઃખ જ હશે, તો એ આખો સંસાર દુઃખ હોય છે. અને આવામાં હું કેવો છું? એકલો, એકત્વ. બીજા છે તો એનાથી હું કેવો છે? અન્યત્વ. એવું નથી કે અમે હું બીજા માટે કરું છું એટલે બીજા એમાં ભોગવવા આવશે. હું એકલો છું અને બીજાથી જુદો છું. અને આ 24 કલાક સાથે રહેતું શરીર પણ કેવું છે? અશુચિત. એમ કરી નાખી પેલી શરૂઆત શું કરી છે? વૈરાગમય ભાવના કરી. આમ તો ટોટલી છે એ નાસ્તિકની વાત કરી, તો હવે પછી કઈ વાત આવે છે? એના પછી કઈ ભાવના આવે છે? આશ્રમ સંવર નિજ તત્વની વાત આવે છે. ખાલી નાસ્તિકની નહીં, હવે કઈક આવા તત્વના અભ્યાસ માટે શેની આવે છે? તત્વની વાત આવે છે. અને પછી વિચાર કરજે આ લોકમાં એવું કયું સ્થાન બાકી છે જ્યાં મેં પરિભ્રમણ ન કર્યું હોય, તો એ જો ટાળવું હોય તો તારા માટે શું છે? એક ધર્મ ભાવના અને બોધિ દુર્લભ. ધર્મ કરજે તો ધર્મ કોણ છે? બોધિ જ્ઞાન. એની તો એ કહે છે ગુરુદેવજી કે આ દેહ પણ એકદમ ફૂ થઈને, એકદમ એટલે તે ધાર્યું નહીં, માઇન્ડનું કલ્પના નહીં, ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. કુટુંબ, કીર્તિ અને મકાન બધું અહીં પડ્યું રહેશે. આપણે બી આપણા માટે, હું કોના માટે આ બધો રાગ કરે, મહેનત કોના માટે કરું? સાથે લઈ જવાના માટે કે એ મૂકીને જવા માટે? શેના માટે કરીએ? ક્યારે પણ એક વિચાર આવે, ક્યાંક બહાર ગયા, ધર્મશાળા લઈએ અને ત્યાં શું કરીએ? આપણે જ્યાં રાખવાનું, જ્યાં એની વસ્તુ બધું હોય એની ચિંતા કરતા હશે કે આપણે જે એને લઈ જવાની છે એની કરશે? તો એમાં શું છે? એના જેવું શું છે? અહીંયા જે અહીંયા મૂકીને જવાનું છે એને આપણે શું કરી રહ્યા છે? ચિંતા કરીએ છીએ. અને જે સાથે આવવાનું છે સંસ્કાર કે એની તો કોઈ આપણે વિચારણા પણ એ નથી થતા. પણ આ બધામાં અંતે શું થયા કરે છે? આમ વાત તો બધી પણ કરીને શું થાય છે? પણ કહીને શું કરીએ છીએ આપણે? પહેલી આખી વાતને આપણે ખોટી કરાવીએ છીએ. જે ખરેખર વસ્તુ સ્વરૂપ છે, હકીકત છે, એને પણ કહીને આપણા અભિપ્રાયની અધિકતામાં સત્યનો નિષેધ કરીએ છીએ આપણે. ક્યારેક પણ શબ્દ વાપરતા છે, ક્યારે આ ભાઈ આમ સારા છે સાહેબ, પણ એમ કહીને એનો શું થયું? આગલી વાતમાં શું કર્યો? નિષેધ કર્યો. અરે ક્યારેક પણ વિચાર છે એના માટે કેટલા દ્રષ્ટાંતો મળી શકે છે. અહીંયા કહે છે કે આ બધું એ છૂટી, આ બધું અહીં પડ્યું રહેશે, કુટુંબ કીર્તિ બધું પડ્યું રહેશે. અંદરથી હવે આવી અશરણ દશામાં આપણને કાંઈક ઉપાય ગુરદેશે દેખાડે. આવી તો અનિત્ય ને એવી અશરણ દેખાડે. અંદરથી નાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો અંદરથી, અંદર શરીરમાં ઓપરેશન કરીને અંદરથી કેવી રીતે? અંદર એટલે માત્ર કોઈ ભાષાના શબ્દો નહીં, વિકલ્પ નહીં, ધારણા જ્ઞાન નહીં. અંતરંગમાંથી જેમ ઘણી વાર હોય ને, પહેલાના જમાનામાં ગાગર ને હાંડો ને એવું કહેવાતું ને વાસણો, એમાં શું થયું હોય? થોડો ગુજરાત ઘોડો પડે કહેવાય. એને કેવી રીતે ઉપાડે? બહારથી કે અંદરથી? એમ અહીંયા શું છે? અંતરની પડતીમાંથી, અંદરના રૂચિમાંથી એ જો નાયક ભગવાનને છૂટો પાડ્યો હશે. શબ્દ શું વાપર્યો છે? છૂટો પાડ્યો હશે, એનો શું છે? છૂટો તો છે, છૂટો તે સ્વીકાર્યો હશે. તો છૂટો પાડ્યો એટલે કઈ એકાકાર તો એમ નથી, એ તો નાયક ભાવ તો બધા સંયોગ ને વિભાવ ભાવથી તો છૂટો છે. તે તારા ભાવમાં જ્ઞાનમાં એ જો છૂટો પાડ્યો હશે તો મરણ સમયે તે છૂટો રહેશે. આવું જ ગુરુદેવસિંહના માટે ખરે શબ્દ આ બધા ભવ સંધિનો કાળ. શું આવ્યો છે? ભવની સંધિ, એક છૂટે છે ને નવો આવે છે એને સંધિકાળ કે ને. એ સંધિકાળમાં જો સાધના કરી હશે તો સમાધાન રહેશે, પણ જીવનકાળમાં કહેશે જ્ઞાનની આરાધના કે સાધના નથી કરી અને એકાકારપણાના બી વાયવા છે તો મરણ સમયે આકુરતા. કારણ કે એમાં શું આકુરતા છે? તીવ્ર આકુરતા, જે આખી જિંદગીભર શરીર સાથેનો એકત્વ મમત્વ કર્યું હશે અને હવે શું આવ્યો છે? કાળ છૂટવાનો. ભેગો રે અભિપ્રાય કરીને મમત્વ કર્તૃત્વ કર્યું, હવે છૂટવાનો તો શું થશે? અભિપ્રાય બીજો છે અને થઈ રહ્યું છે બીજું, તીવ્ર આકુરતા થઈ જશે. અને જેણે જીવનમાં શરીરના એક ક્ષેત્રાગ્રા સંબંધમાં પણ ભિન્નતાનો ભાવ કર્યો છે એને આયુષ પૂર્ણ થવાના કાળે બહુ સંધિના કાળે શું થતું હશે? એના માટે મૃત્યુ મહોત્સવ થશે, એના માટે સમાધિ મરણ થશે. બાકી કુમરણે તો અનાદિકાળથી એ મળ્યા છે. તો અંદરથી નાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો આનો અર્થ શું આવ્યો? આ જીવનમાં કરવા યોગ્ય કાર્ય છે કે નાયક ભાવને બધાથી છૂટો અલિપ્ત એ જો કર્યો હશે તો મરણ સમય તે છૂટો જ રહેશે. એ મરણમાં શરીરની એકત્વના ભીંસમાં એ ક્યારેય પણ આકુલિત નહીં થાય. જો દેહથી ભિન્નતા નહીં કરી હોય તો શું કરવું છે? દેહને છોડવો છે ને. આ દેહ જ અશુચિથી ભરે, દેહ જ આવું થાય કે અશુચિ કરી એને જ કહ્યું તમે, દેહની જ ખરાબ છે ને એટલે દેહ છોડવો છે. અરે આયુષ્ય પૂર્ણ થયા પહેલા દેહ છોડવાનો અભિપ્રાય છે એ તો આત્મહત્યા છે. દેહ આયુષ્ય પૂરું નહીં થાય તેમાંથી છૂટશે નહીં. દેહ નહીં છૂટે, દેહનું મમત્વ છૂટે છે. શું થાય છે? પહેલા દેહ તો ક્યાં સુધી હોય છે અને ગુણસ્થાનથી વિચારીએ તો ક્યાં સુધી હોય છે? ક્યાં સુધી હોય છે દેહ? ક્યાં? તેરમાં સુધી હોય? તેરમાં સુધી હોય? ચૌદમાં ગુણસ્થાન સુધી હોય. દેહ ક્યાં સુધી હોય છે? ચૌદમાં સુધી હોય છે. દેહને છૂટવાની કોઈ ચિંતા નહીં કરતો, એ તો તે આયુષ્ય માત્ર એની છે સ્થિતિ, બાકી તો એની મમતા છોડે એ બલિહારે. ગુરુદેવજી એના માટે કે દેહ તો તને છોડશે, તું દેહની મમતા છોડ, એ જીવનની બલિહારી, એ જીવનમાં કંઈક કહેલે કહેલું છે. તો એ જો દેહથી ભિન્નતા નહીં કરી હોય તો મરણ સમયે ભીંસમાં ભીસાય જશે. દેહને રાખવાનો અભિપ્રાય છે અને સમય દેહ છૂટવાનો આવ્યો છે પોતાના અભિપ્રાય. અરે જે દેહને જીવનભર શું કર્યું છે? સાચવું છે, સંભાળ કરીને જે કાંઈ કહો, અને હવે શું છે? દેહ છોડવાનું. જેમ બારમાં એકદમ વિશ્વાસ કોઈ રાખ્યો હોય અને વિશ્વાસઘાત કરે તો કેટલી આકૃતા. એમાં શરીરને શું કર્યું છે? પાયું પોસું બધું કર્યું છે અને છૂટવાનો સમય છે, તો એ મરણ સમયે વિષમાં વિસાઈ જશે. માટે આટલી બધી વૈરાગની વાત કરીને હવે કહે છે ટાણા છે ત્યાં. ટાણા એટલે તો ગુજરાતી અવસર છે, અત્યારના સમય છે, તારા માટે તક છે, ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. કોઈને આમ છે ને સામાન્ય પણ એમ લાગતું હશે કે આ દેહની ભિન્નતાની વાત તો બહુ કેવી છે, બહુ પ્રિલિમિનરી છે ને. એ તો બધું અમને એટલું સારું બધું અમને તો ખબર છે, બધું પ્રિલિમિનરી નથી. લગભગ ઈસ્ટ ઓફ દેશમાં ત્યાં છે ને. બહુ મોટી શું વાત પૂછે છે? દેહ જુદો ને આત્મા જુદો, બસ બાકી તો બધો વિસ્તાર છે. આ આખું કારણ કે આપણા 24 કલાકનું મૂળ કોને આનું લક્ષી નાખે છે, એને સેન્ટરમાં રાખીને આખું કરીએ છીએ, દેહને માટે કરીએ છીએ. અને એટલા માટે સરસ શબ્દ શું વાપરો છે? છૂટે દેહ ધ્યાસ હતો, દેહ સાથેનું એકત્વની મુખ્યતાથી લઈને આ એ તો કોઈના પ્રત્યેનો અધ્યાસ હોઈ શકે, પણ મુખ્યતા કેમ લીધું? તે હા થયા, આ મારા માટે સારા છે, આ મારા માટે ખરાબ છે, કોને અનુલક્ષીને કહીએ છીએ? દેહની સંભાળ રાખનારા મારા માટે સારા છે, દેહને માટે પ્રતિકૂળ છે, ખરાબ છે, અંતે તો ક્યાં પહોંચ્યા છીએ આપણે? દેહને જ મુખ્ય કેન્દ્ર બિંદુ બનાવ્યું છે. તો આ ત્યાં જીવન છે, અવસર છે, સાંભળવાનો યોગ છે, જ્ઞાનના ક્ષેત્રમાં સમજાઈ શકે એટલી પાત્રતા છે, તો ત્યાં દેહથી ભિન્નતા ભિન્નતા કરી લેવા જેવી છે. કરી લેવા જેવું, કરવા યોગ્ય તારે આ કાર્ય છે તમને, કે જ્યાં સુધી એ છે. એનાથી આગળ લઈએ, 79મો. દેવ, મનુષ્ય, તિર્યંજ અને નરક એ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. આ શું લખ્યું? ગતિ ક્યાં છે? ગતિ ક્યાં છે? ત્રણ લોકમાં ગતિ ક્યાં છે? ત્રણ લોક છે ને, ઉર્ધ્વ પર્યંત, એમાં ગતિ ક્યાં છે? ગતિ તો ક્યાં છે? નર ગતિ ક્યાં છે? ગતિ ખરેખર જીવના પરિણામ છે, અને એ જેવા પરિણામ છે એવા જીવને ઉપજવાના સ્થાન બારમાં ક્ષેત્ર અપેક્ષા. બાકી ખરેખર ગતિ તો એ જીવની નામ કરવાના નિમિત્તે એ પર્યાયના છે. તો પછી તો ઓલું જે કહે છે એ નરક ગતિ, એ તો ખરેખર શું છે? નરક ગતિની પામેલા જીવને ઉપજવાનું સ્થાન છે. તો એ ચારેય ગતિ સદાય છે. સદાય છે એમ કહીને શું કીધું? ક્યારે એવું ન બને કે એકાદ ગતિ ખારી, એ ગતિ તો બહુ લાંબુ આપણે, પણ 84 લાખ યોનિમાં એકાદ યોનિ એવી થશે જ્યાં કોઈ જીવ જ નહીં હોય. તમે આટલી બધી છે એમાં ક્યાં આવે? અરે કોઈ નથી યોનિ, પણ એમાં જીવો બધે રહેલા છે. તે છે, અને એ કેવું છે? જીવોના પરિણામનું ફળ છે, કલ્પના નથી. કે આવી એક કુદરતમાં ક્ષેત્રમાં બાયમાં છે કે જ્યાં જીવ તીવ્ર હિંસા જૂઠું આદિ પરિણામ કરે છે, તો એના ફળમાં ત્યાં ઉત્પન્ન થાય છે. એ કોઈ કલ્પના નથી, હકીકત છે. તો ઘણીવાર બધાને એક આર્ગ્યુમેન્ટ જ હોય, અમને દેખાડો, જો હોય તો અમને દેખાડો, અમે જોઈએ તો માનીએ. સફેર ઇનફ લોજિક છે ને, લોજિક તો. અરે ભાઈ તમને દેખો, પેલા એ દેખાડ, તારામાં તાકાત જોવાની કેટલી છે? અહીં હમણાં આંખ ને ચશ્મા હશે અથવા નહીં હોય તો 100 ફૂટ દૂરનું જોઈને કેમ યાદ ને કેમ નથી દેખાતું? તારા જ્ઞાનની અલ્પતા છે, અને એટલે બારમાં નથી એવું થોડી છે. ન તને ખબર, તને દોડી સર્પ દેખાય એટલે શું સાચું છે તારા માટે? તારા જ્ઞાનની અલ્પતામાં એ નથી દેખાતું, પણ ન્યાયથી તો કહેવાય ને. અને બાકી ખાલી દેખાય એવું જગતમાં શું છે? ખાલી વર્ણ છે, સ્પર્શ નથી દેખાતો, રસ નથી દેખાતો, ગંધ નથી દેખાતો, શબ્દ નથી દેખાતો. તારે તું માને તો છે, એ કે એમને ખબર તો પડે. તો અહીંયા તું જ્ઞાન પ્રગટ કરીને જાણે થાય, અથવા અહીંયા જ્ઞાન એટલું કર, જ્ઞાન કરવું નથી, અલ્પ જ્ઞાન રાખવું, અને કે મેં જોયું નથી એટલે નથી, એ કોઈ ન્યાય નથી કર્યો. તો અહીંયા બારમાં તો બધું જ કરે. સોનીએ કીધું તેને ક્યાં વિશ્વાસ મૂકી દે, ન મૂકે શું કરે? કારણ કે પોતાને તો જ્ઞાન નથી. સોનાનું ને એનું પોતાને ક્યાં જ્ઞાન હોય? જે કસ્ટમર હોય કસ્ટમરના ખોખના ઉપર વિશ્વાસ મૂકવો પડે. તો અહીંયા કમસે કમ જે બીજા રાગી જીવો ઉપર વિશ્વાસ મૂકે છે, તો જેને વિતરાગી મહાપુરુષોએ લખ્યું છે એના ઉપર કેમ વિશ્વાસ મૂકે? તો એ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. જેને જો આ બધો ગુરુદેવ છે દ્રષ્ટાંત આપીને, અને આ તો ગુરુદેવ વર્ષો પહેલા બધા આપતા હતા, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એની કૃતા કરવી એની કોઈ હદ નથી. તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. શું હોય? બે વાત શું કરી, કેવા પાપ કરે છે? દેહ કસાયના પરિણામ પાપના કરે છે, તો એને ઉપજ દુઃખ મળે, બેહદ દુઃખ મળે એવું સ્થાન પણ છે. આ વાત બધે શું કામ લીધી? બેહદ લઈને કે હજી મર્યાદિત પાપ કરે છે તો અહીંયા વ્યવસ્થા છે, મર્યાદિત ફળ મળશે તમને. પણ અમર્યાદિત જો પાપ કર્યા કસાય તો એના માટે કઈ અહીંયા કોઈ દંડ આપવાની વ્યવસ્થા નથી. તો કઈ કુદરતમાં અન્યાય નથી. જે કોઈ તો મર્યાદાની બહાર પાપના કસાયના પરિણામ કરે છે અને એના માટે તો ગુરુદેવસિંહ આપતા હોય છે. જેમ એકનું મરણ કરે તો એક પાંચ, એને પાંચનું કરે તો પાંચ વાર, એવું તો નથી. પણ પાપ તો પાંચ ગણું છે તો એ જે. અને બીજી રીતે કહીએ, અહીંયા જેમ જેલ છે, મેન મેડ જેલ છે અથવા ગવર્મેન્ટ મેડ, અને નરક શું છે? કુદરત બનાવેલી જેલ છે જ્યાં તમને દંડ મળવાનો એને છે. એવી રીતે અહીંયા છે બધી ગતિઓ. તો અહીંયા પોતાની સગળતા સાધવામાં વચ્ચે અગળતા કરનારા કેટલાક જીવોને મારજો. આખો ગુરુદેવ ન્યાય લે છે. આપણે કોને મારી નાખવા ઈચ્છી? મારી સગળતામાં બાધક બને છે, મને પૈસા અનુકૂળ છે અને કોઈ ચોરીને લઈ જાય છે, તો એવા જીવોને શું ઈચ્છે કે એને હું મારી નાખવા. અને કેટલો કાળ શુદ્ધ કરે એ પણ નહીં, એની મર્યાદા નથી, એને હદ નથી. અને તેના અતિશય ક્રૂર પરિણામ વર્તમાનમાં ક્રોધ આવ્યો છે અને એની ધારા છે એ વેર બુદ્ધિ છે. ક્રોધ તો છે, સાથે કેવી હોય છે? વેર જે બાંધે એની ધારા કરતા હોય છે એના. તો એ અતિશય ક્રૂર પરિણામના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવાનું હોય છે એવું સ્થાન તેને નરક કહે છે. એનો જ વાત છે ગુરુદેવસિંહ, લાખો ફોન કરનારને લાખવાર ફાંસી મળે એવું તાર લોકમાં બનતું નથી. એકને કરે તો મળે, અને લાખ કરે તો કઈ લાખવાળ એને ફાંસી મળે એવું તો એ નથી. તો શું થયું? તો તેને તેના ક્રૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત ભગવાનના ક્ષેત્રને શું કહેવાય છે? નરક કહેવાય છે. જેની વ્યવસ્થા અહીંયા નથી અને વધારે જે ક્રૂરતાના પરિણામ કર્યા છે તો એને દંડ ભોગવવા જ્યાં જાય છે આ તેને અહીંયા નરક કહેવામાં આવે છે. પોતાના કરેલા તીવ્ર કસાયના પરિણામને અનંત દુઃખને ભોગવાનું ક્ષેત્ર. જો અહીંયા આખી વાત હંમેશા શેનાથી આવે? દુઃખની વાત આવે ને ત્યારે શું કહેવામાં આવે? આવા પાપ કરીશ તો તું નરકમાં જાય ને દુઃખ સામાન્ય પણ એ જ આવે. કારણ કે જીવે સંયોગોથી ઓળખ્યું છે ને એટલા માટે ઓળખ. બાકી કોઈ સંયોગોનું દુઃખ કે નથી ને શું કઈ નથી, ખરેખર તો તેના ભાવોનું છે. અને એ રીતે વિચાર કરીએ તો નરક કરતા પણ આનંદનું દુઃખ શેમાં છે? નિબોધ અવસ્થામાં છે. ત્યાં તો કમસે કમ શું છે નરકની અંદર? સંજ્ઞા પણ છે, વિચારી શકે, અવધિક જ્ઞાન પણ છે, એને હજી સમ્યક દર્શન પામવાની પાત્રતા પણ વાળા છે. અને અહીંયા તો સાવ એનાથી વિપરીત જ્ઞાનની એટલી હિંતા થઈ ગઈ કે આત્માનો અનુભવ નહીં, વિચારણા પણ નથી રહેતી. પણ સામાન્ય જીવો નહીં, એ ભાઈ સંયોગથી છે. એટલે જેમ એને નાના છોકરાને એની ભાષામાં કહે, એ કોઈ ઓલું હોય છે લાકડીથી રમતો હોય ને એવું હોય, એને એમ કે લાકડી બાજુમાં મૂક તો શું થશે? કેમ નહીં મૂકે? કે ભાઈ એ તો પડી જાય છે તો કોકને વાગી જશે તારી લાકડી બાજુ, એવું નથી કેતા. તો શું કે ઘોડો તો, કારણ કે એના મગજમાં શું કર્યું છે? લાકડી આપણને દેખાય છે, એને શું કરી થઈ લે છે? ઘોડા એને એની ભાષાથી કેવું પડે તેમ અહીંયા આપણને એ રીતે અહીંયા નરકની આખી વાત કરે છે. એ ક્ષેત્રને નરક, તે નરક ગતિના સ્થાન મધ્ય લોકની નીચે છે અને શાશ્વત છે. અને તને નથી દેખાતા એટલે નથી એમ માનતો નહીં, એ તારા જ્ઞાનની શું છે? અલ્પતા છે. તારા જ્ઞાનમાં અભાવ એટલે જગતમાં એનો વસ્તુનો અભાવ એવું માનીશ નહીં. તો એ છે અને તેની સાબિતી યુક્તિ અને ન્યાયથી બરાબર કરી શકાય છે. ઠંડી ગરમી જોતા નથી અને છતાં સ્પર્શ દ્વારા એને સિદ્ધ કરી શકાય છે. એવી રીતે આ નરક છે અને એવી જ રીતે સામુ વિચારીએ તો કોણ છે, સ્વર્ગ. ચારે ગતિ છે અને મનુસ્થિર્ય તો સામે દેખાય છે. તો એ જ રીતે જે જે ભાવો છે એ પ્રકારે એને ફળ ભોગવવાના શું છે, બાયમાં ક્ષેત્ર પણ એ રહેલા હોય છે. એ રીતે વાત કરી. હવે એસીમાં બોલ ઉપર, જો ચૈતન્ય સામર્થનો વિશ્વાસ કરે તો તેના આશ્રય રત્નત્રય ધર્મની અનેક શાખા ઉપશાખા પ્રગટીને મોક્ષ ફળ સહિત મોટું વૃક્ષ ઉગે. કોની સાથે સરખામણી કરે છે? મોક્ષની દશા એ કોના જેવી છે? જાણે એક મોટું વૃક્ષ છે. તો મોટા વૃક્ષમાં શું હોય છે? ડાળી, શાખા, ડાળી. અને ડાળીમાંથી પણ શું છે ને, બીજા ભેદ પડતા હોય છે ને, એમ અહીંયા મોક્ષરૂપી મોક્ષ વૃક્ષ છે. અને એમાં પણ કેવા હોય છે? રત્નત્રયરૂપ ધર્મ એટલે સમ્યક દર્શનના ચારિત્ર, એમાં ચારિત્રના ભેદો, એ ત્રણ શાખા એના પણ ભેદો વગેરે પ્રગટીને મોક્ષ ફળ સહિત મોટું વૃક્ષ છે. પણ ક્યારે? ક્યારે? ચૈતન્ય સામર્થનો વિશ્વાસ કરે તો. આ રીતે ગુરુદેવજી કોઈ પણ શબ્દ દ્વારા મુખ્યત્વે વજન સેના ઉપર હોય છે? શ્રદ્ધા ઉપર. વિષય તો છે ચેતનતા, પણ શ્રદ્ધા પેલી સાચી યથાર્થ શ્રદ્ધા કર, વિશ્વાસ કર, પ્રતીત કર, ઓળખાણ કર, રૂચિ કર, એનો રસ લગાડ. બધા એક જ અર્થમાં છે, કારણ કે એ મૂળ પાયા વગર આગળ જ્ઞાન અને ચારિત્રના મુખ્યત્વે ચારિત્રના કોઈ આગળ પગલાં જ નહીં મંડાય. તો જો ચૈતન્ય સામર્થનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રય ધર્મ, સમ્યક દર્શનના ચારિત્ર અને એના પણ ભેદો બધા જે ઘડીએ કે જે જે ચારિત્રમાં આગળ વધતી જાય, એ બધી દશાઓ શાખા ઉપશાખા પ્રગટીને મોક્ષ ફળ સહિત મોટું વૃક્ષ ઉગે. ભવિષ્યમાં થનાર મોક્ષ વૃક્ષની તાકાત અત્યારે તારા ચૈતન્ય બીજમાં વિદ્યમાન પડી છે. આ પણ એક જોવાની દ્રષ્ટિ છે. એક બીજમાં કેટલા વૃક્ષ દેખાય? એક બીજમાં તો એક જ વૃક્ષ નીકળે, એક જ હોય ને? એક બીજમાં અસંખ્યાથી એક જ વૃક્ષ નીકળે. એક બીજ વાવો તો કેટલા? અરે ભાઈ, એનો તું મલ્ટીપ્લાય કરતો જાય તો કેટલામાં જશે? એક નાના એવા બીજમાં આવું સામર્થ હોઈ શકે? પૂજ્યબેનજી પણ એક બીજી રીતે કહે છે ને, વૃક્ષ બીજ વાવે છે, એમાં પછી ઉપર માટી ને એવું નાખી દે છે, કાંઈ દેખાતું નથી. હવે બોલું તો પેલા કઈક બ્રિજ દેખાતું, હવે તો એના ઉપર શું નાખી દે? પાણી, માટી નાખીને પાણી પાણી એવું કે ઉગાડું રાખીને, અને છતાં કાંઈ દેખાતું નથી. અને છતાં શું વિશ્વાસ છે કે આમાંથી જ વૃક્ષ આદિ આપવું? આ એક જ્ઞાનની તાકાત છે એનો. એમ અહીંયા પણ એક ગુરુદેવજી શું કહે છે કે અત્યારના તારી પાસે રત્નત્રયરૂપ ધર્મ છે, ચૈતન્ય સ્વભાવનો વિશ્વાસ કર્યો છે, તો ભવિષ્યમાં શું થવાની છે? કે મોક્ષ ફળ આખું ખેલવાનું છે. આ એની તાકાત અત્યારના છે, એને પોતાનો વિશ્વાસ આવવો જોઈએ કે ભવિષ્યમાં થનાર મોક્ષ વૃક્ષની તાકાત સામર્થ્ય ભરેલું છે કે નહીં. અને એના માટે ગુરુદેવજીનું સામર્થ અને પ્રગટતા, એના માટે ફેમસ દ્રષ્ટાંત કયું છે? લીંડી પેપરનું. લીંડી પેપર અત્યારના કેવા રંગે દેખાય છે? કાળી દેખાય છે. અને એને ચાખીએ તો તીખાસ કેવી દેખાય છે? અલ્પ. પણ તે જ વખતે અંદરમાં કેવો રંગ પડ્યો છે? લીલો રંગ અને પૂરેપૂરી તીખાસ. જો એવું ન હોય તો જ પૂર્ણપણે લીલો રંગ આવ્યો, તીખાસ આવે, એ ક્યાંથી આવે? શું કે ગુરુદેવ કહેતા, જો ઘસવાથી આવી છે તો કોલસા ઘસો ને? એ એક પ્રગટતા છે, એના સામર્થ્યને દેખાય છે તેની પ્રાપ્તિ છે. કૂવામાં છે તો અવેડા, બધા સિદ્ધાંતો. અને એ આપણે સ્વીકારીએ છીએ, ગેડું ખાવું છે તો પદાર્થ ન્યાસ તરફ જઈએ છીએ, ખબર છે એનામાં એ સામર એ ભરેલું છે. તો ભવિષ્યમાં થનાર મોક્ષ તાકાત અત્યારે શેમાં છે? તારા ચૈતન્ય બીજમાં. અહીંયા ચેતન બીજ એટલે શું? શિકારી સ્વભાવ તો છે જ, અને સાથે વિચાર કરજે સમ્યક દર્શન છે એમાં તાકાત છે, એ વધતું વધતું પછી ફુરસાદ. ચૈતન્ય બીજમાં પણ છે ટીકા, પણ સમ્યક દર્શન છે જ એમાંથી જ. પણ એમાં ભલે નવી પર્યાય આવશે, પણ મૂળ પાયામાં તો એ કામ કરે છે. ચૈતન્ય બીજમાં સ્વભાવ તો છે જ, એમાં જ વિદ્યમાન છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતા તારું અપૂર્વ કલ્યાણ છે. ચૈતન્ય બીજ એટલે શિકાળી દેવ તો છે જ, સાથે સાથે પર્યાયનો સંબંધ જોઈએ તો પર્યાયમાં પણ અહીંયા તો શિકાળી દેવ માટેની અહીંયા વાત છે. તો એ સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચાર, જે ચૈતન્ય બીજ છે શિકાળી દ્રવ્ય, એને વિચારમાં લઈ, જે પહેલી ભૂમિકા અને પછી શું છે અનુભવ, વસ્તુને વિચારે છે અને પછી ધ્યાવતે મન પાવે વિશાળ. અનુભવના કાળમાં વિચાર પણ છૂટીને પોતાનું અપૂર્વ કલ્યાણ થશે એ રીતે.
સર્વજ્ઞાદિપરમગુરુ સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞાદિપરમગુરુ સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞાદિપરમગુરુ સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞાદિપરમ સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞાદિપરમગુરુ. સાધ્યવી સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગ્રે બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાન થી મહાવીર ભગવાન પર્યંત અનંત આનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાનનો જય હો. અનંત ચતુશ્રીધારી લો દિવ્ય ધ્વનિના ધોધ દેવડાવના સમોક્ષરણમાં બિરાજમાન એવા ત્રણ લોકના નાથ શ્રી શ્રીમંદર ભગવાન થી અજિત વીર ભગવાન પર્યંત દ્વાદશાંગી નિત્ય બોધક મોક્ષ માર્ગ પ્રકાશક જીનવાણી મહાતરો જય હો. વાણી માતના રચયિતા શુદ્ધ ઉપયોગદારી કળિકાળ સર્વજ્ઞ કુલકુંદાચાર્ય આદિ સમસ્ત મહાસમર્થ ભાવલિંગી દિગંબર મુનિ ભગવંતોનો જય હો. અનંત કૃપા નિધાન પૂજ્ય કહાન ગુરુદેવનો જય હો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યના અનુપમ સાધક પ્રસંગોટી ભગવતી માતનો જય હો. પરમ કૃપાળુ દેવ તથા સમસ્ત જ્ઞાની ધર્માત્મા જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. વિતરાક સર્વજ્ઞ ભગવાનના પદરામણીથી મંગળમય રીતે શોભતું એવું શ્રી દિગંબરજી પાર્લા દિગંબરજી મંદિરનો જય હો. સદા સર્વદા જયવંત વર્તેવા દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિધિ નિજ મે બતાઈ ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માંગુ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ. બોલો મોક્ષ માર્ગ પ્રકાશક જી વાણી માતનો જય હો.